એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર, જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એમ કહી શકાય કે પશ્ચિમી વિચારધારાના એક એવા વિરાટ વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેમણે લગભગ 2300 વર્ષ પહેલાં જે વિચારો આપ્યા એની અસર આજે પણ આપણા જીવન અને સમાજ પર ચોક્કસ વર્તાય છે. આપણે વાત કરી રહ્યા છીએ એરિસ્ટોટલની.
ખરેખર એરિસ્ટોટલ એ માત્ર એક ફિલોસોફર નહોતા, પણ સાચા અર્થમાં જેને કહીએ ને બહુશ્રુત એટલે કે પોલીમેથ હતા. એમણે તર્કશાસ્ત્ર, જીવવિજ્ઞાન, નીતિશાસ્ત્ર, રાજકારણ, કવિતા, ભૌતિકશાસ્ત્ર, કેટલા બધા વિષયો, ભાગ્યે જ કોઈ જ્ઞાનનું ક્ષેત્ર હશે જેને આપણે સ્પર્શ્યું ન હોય અથવા તો એને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ ન કર્યો હોય.
અને એટલે જ આજે આપણી આ ચર્ચાનો હેતુ એરિસ્ટોટલના જીવનના મુખ્ય પાસાઓ, એમના જે ક્રાંતિકારી કહી શકાય એવા વિચારો અને એમનો જે વારસો છે તેને સમજવાનો છે. ખાસ કરીને એ જોવાનું છે કે આજના જમાનામાં પણ એમના કયા વિચારો આપણને કામ લાગી શકે.
બરાબર,
આપણી વાતચીતનો આધાર એરિસ્ટોટલ જીવન, કાર્ય અને વારસો અને એરિસ્ટોટલ પશ્ચિમી વિચારના જનક જેવા કેટલાક સ્ત્રોતો છે. તો શરૂઆત કરીએ, ક્યાંથી શરૂ કરીશું, એમના સમય અને સંદર્ભથી?
હા, મને લાગે છે એ જરૂરી છે. જુઓ, એરિસ્ટોટલ જે સમયમાં જીવ્યા એટલે કે ઈસવીસન પૂર્વે 384 થી 322, એ સમય ગ્રીસ માટે મોટા પરિવર્તનનો સમય હતો. જે ક્લાસિકલ ગ્રીક નગર રાજ્યો હતા, એથેન્સ, સ્પાર્ટા વગેરે, એમનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો અને ઉત્તરમાંથી મેસેડોનિયન સામ્રાજ્યનો ઉદય થઈ રહ્યો હતો.
અચ્છા, રાજા ફિલિપ બીજો અને પછી તો એમના જ શિષ્ય સિકંદર, એટલે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ.
હા, બિલકુલ એ જ સમય.
અને બૌદ્ધિક વાતાવરણ કેવું હતું ત્યારે? સોક્રેટિસ અને પ્લેટો જેવા દિગ્ગજો પછીનો આ સમયગાળો હતો નહીં?
એકદમ, એથેન્સ ત્યારે પણ જ્ઞાનનું મોટું કેન્દ્ર હતું. એરિસ્ટોટલ પોતે પ્લેટોની જે પ્રખ્યાત એકેડેમી હતી ત્યાં લગભગ 20 વર્ષ રહ્યા.
20 વર્ષ?
હા, પહેલા વિદ્યાર્થી તરીકે અને પછી ત્યાં જ ભણાવતા પણ હતા શિક્ષક તરીકે. પણ સમય જતા એ પોતાના ગુરુ પ્લેટોના વિચારોથી થોડા જુદા પડ્યા.
કઈ રીતે?
પ્લેટો જ્યાં પેલી અમૂર્ત આદર્શ દુનિયા જેને ફોર્મ્સ કહે છે એની વાત કરતા હતા, ત્યાં એરિસ્ટોટલે અનુભવ અને નિરીક્ષણ પર વધારે ભાર મૂક્યો. એમણે કહ્યું કે વાસ્તવિકતા અહીં છે, આપણી આસપાસ.
આ રસપ્રદ છે. એમના જીવનના એવા કયા મુખ્ય વળાંકો કે પડાવ ગણાય જેણે એમના વિચારોને ઘડવામાં મદદ કરી હોય?
ચોક્કસ. એમનો જન્મ થયો મેસિડોનિયાના સ્ટેગીરા નામના શહેરમાં. એમના પિતા નિકોમેકસ એ રાજાના દરબારી ચિકિત્સક હતા.
ઓ, ડોક્ટર હતા?
હા, એટલે કદાચ એના કારણે નાનપણથી જ નિરીક્ષણ કરવાની ટેવ અને કુદરતના અભ્યાસ પ્રત્યે એક પ્રકારની રૂચિ કેળવાઈ હોય.
શક્ય છે.
પછી નાની ઉંમરે જે અનાથ થઈ ગયા, 17 વર્ષની ઉંમરે એ એથેન્સ આવ્યા, પ્લેટોની એકેડેમીમાં જોડાયા, 20 વર્ષ ત્યાં રહ્યા. પણ ઈસવીસન પૂર્વે 347માં જ્યારે પ્લેટોનું અવસાન થયું અને એકેડેમીનું નેતૃત્વ પ્લેટોના ભત્રીજાને મળ્યું ત્યારે એમણે એથેન્સ છોડી દીધું. થોડી મેસેડોનિયન વિરોધી ભાવના પણ કારણભૂત હતી.
અચ્છા.
પછી થોડા વર્ષો બાદ, લગભગ ઈસવીસન પૂર્વે 343માં, મેસેડોનના રાજા ફિલિપ બીજાએ એમને આમંત્રણ આપ્યું.
શાના માટે?
એમના 13 વર્ષના દીકરા એલેક્ઝાન્ડરને ભણાવવા માટે.
શું વાત છે, એલેક્ઝાન્ડર ધ ગ્રેટના ગુરુ! આ તો ખરેખર ગજબની વાત કહેવાય. જોકે મેં સાંભળ્યું છે કે એમના સંબંધો કેવા રહ્યા હશે એના પર ઇતિહાસકારોમાં થોડો મતભેદ છે, ખરું ને?
હા, એ વાત સાચી છે. એલેક્ઝાન્ડર પર એરિસ્ટોટલના શિક્ષણનો ખરેખર કેટલો અને કેવો પ્રભાવ પડ્યો એ કહેવું મુશ્કેલ છે. મતલબ કે એરિસ્ટોટલ તો નાના સુવ્યવસ્થિત નગર રાજ્યના હિમાયતી હતા, જ્યારે એલેક્ઝાન્ડર તો આખી દુનિયા જીતીને એક વિશાળ સામ્રાજ્ય રચવા નીકળ્યો હતો.
બરાબર, વિચારોમાં તફાવત તો દેખાય જ.
હા, પછીથી એરિસ્ટોટલ પાછા એથેન્સ આવ્યા અને ઈસવીસન પૂર્વે 335માં પોતાની શિક્ષણ સંસ્થા શરૂ કરી, લાઇસિયમ.
લાઇસિયમ?
હા. અને કહેવાય છે કે એરિસ્ટોટલ ત્યાં પરિસરમાં આમ ચાલતા ચાલતા ભણાવતા, એટલે એમના વિદ્યાર્થીઓ પેરીપેટેટિક્સ તરીકે ઓળખાયા.
એટલે કે ચાલનારા, રસપ્રદ.
પણ પછી એમને ફરીથી એથેન્સ છોડવું પડ્યું ને?
હા, અંત એવો જ આવ્યો. ઈસવીસન પૂર્વે 323માં જ્યારે એલેક્ઝાન્ડરનું અચાનક મૃત્યુ થયું એટલે એથેન્સમાં ફરી પાછું પેલું મેસેડોનિયન વિરોધી વાતાવરણ ઊભું થયું.
અચ્છા.
એરિસ્ટોટલ પર દેવદ્રોહનો આરોપ મુકાયો અને એમને પોતાના પર જોખમ લાગ્યું એટલે ભાગી છૂટ્યા. એમ કહેવાય છે કે એમણે કહ્યું હતું કે હું એથેન્સને ફિલોસોફી વિરુદ્ધ બીજો ગુનો કરવા દઈશ નહીં.
સોક્રેટિસના મૃત્યુદંડનો સીધો સંદર્ભ?
હા, બિલકુલ. અને પછી એકાદ વર્ષમાં જ ચાર્લ્સિસ નામના સ્થળે એમનું અવસાન થયું.
આ તો એમના જીવનની એક રૂપરેખા થઈ. પણ હવે વાત કરીએ એમના વિચારોને, જે ખરેખર ક્રાંતિકારી હતા. તમે કહ્યું કે એ પ્લેટોથી અલગ પડ્યા. આ જે ભેદ છે એને જરા વધારે સ્પષ્ટ કરશો, કારણ કે આ બહુ મહત્વનું છે.
હા, આ સમજવું બહુ જ જરૂરી છે. જુઓ, પ્લેટોનું માનવું હતું કે આ જે ભૌતિક દુનિયા આપણે જોઈએ છીએ એ તો માત્ર પડછાયા જેવી છે.
પડછાયો?
હા, ખરી વાસ્તવિકતા તો એક અમૂર્ત શાશ્વત જગતમાં રહેલી છે, જેને એમણે ફોર્મ્સ અથવા આઈડિયાઝ કહ્યા. જેમ કે આપણે દુનિયામાં અલગ અલગ ખુરશીઓ જોઈએ, પણ એ બધી અસલી જે ખુરશીનો આઈડિયા છે એની અપૂર્ણ નકલો માત્ર છે. સાચું જ્ઞાન મેળવવું હોય તો આપણે તર્ક દ્વારા, બુદ્ધિ દ્વારા એ અમૂર્ત જગતને સમજવું પડે.
અચ્છા, જ્યારે એરિસ્ટોટલે શું કહ્યું?
એરિસ્ટોટલે કહ્યું, ના, એમ નહીં, વાસ્તવિકતા અહીં જ છે, આપણી આસપાસ, આ ભૌતિક જગતમાં, જેને આપણે આપણી ઇન્દ્રિયોથી અનુભવી શકીએ છીએ. જ્ઞાનની શરૂઆત જ આપણા ઇન્દ્રિય અનુભવથી થાય છે. આપણે જે જોઈએ, સાંભળીએ, સ્પર્શીએ છીએ, ચાખીએ છીએ, સૂંઘીએ છીએ, તેનાથી.
એટલે પ્લેટો જો ઉપર આકાશ તરફ જોતા હોય તો એરિસ્ટોટલ નીચે પૃથ્વી તરફ, નહીં? પેલું રાફેલનું પ્રખ્યાત ચિત્ર છે ને, ધ સ્કૂલ ઓફ એથેન્સ.
હા, બરાબર. એમાં આ જ બતાવ્યું છે, પ્લેટો આકાશ તરફ આંગળી ઝીંદે છે, અમૂર્ત વિચારો તરફ, અને એરિસ્ટોટલ પોતાનો હાથ પૃથ્વી તરફ લંબાવે છે, અનુભવજન્ય ભૌતિક જગત તરફ. આ જ એમના એમ્પિરિસિઝમનો પાયો છે.
મતલબ કે જ્ઞાન માટે અવલોકન અને અનુભવ પર ભાર. તો પછી આ દુનિયાની વસ્તુઓ જે આપણે અનુભવીએ છીએ એને સમજવી કઈ રીતે? એના માટે એમણે કોઈ પદ્ધતિ આપી?
હા, બહુ સરસ સવાલ. એમણે આના માટે ચાર કારણોનો સિદ્ધાંત આપ્યો. એમણે કહ્યું કે કોઈ પણ વસ્તુને, કોઈ પણ ઘટનાને જો પૂરેપૂરી રીતે સમજવી હોય તો ચાર પ્રશ્નો પૂછવા જરૂરી છે.
ચાર પ્રશ્નો કયા કયા?
પહેલું, મટીરિયલ કોઝ, પદાર્થ કારણ, એટલે કે તે વસ્તુ શેની બનેલી છે. દાખલા તરીકે કોઈ મૂર્તિ હોય તો એ માટીની બનેલી છે કે પથ્થરની.
બરાબર. બીજું,
મટીરિયલ કોઝ, સ્વરૂપ કારણ, એનું સ્વરૂપ, એની રચના, એની ડિઝાઇન શું છે. પેલી મૂર્તિનો આકાર કેવો છે, દેવીનો છે, દેવતાનો છે?
ઠીક છે. ત્રીજું,
ત્રીજું એફિશિયન્ટ કોઝ, નિમિત્ત કારણ, એને બનાવનાર કોણ છે અથવા તો એ ગતિમાં કઈ રીતે આવી. મૂર્તિના કિસ્સામાં શિલ્પકાર કોણ છે?
અને ચોથું,
અને ચોથું જે કદાચ સૌથી મહત્વનું છે એરિસ્ટોટલ માટે, તે ફાઇનલ કોઝ, હેતુ કારણ, જેને એ ટેલોસ કહે છે. એટલે કે એ વસ્તુનો અંતિમ ઉદ્દેશ્ય શું છે, એ શા માટે અસ્તિત્વ ધરાવે છે, પેલી મૂર્તિ પૂજા માટે બની છે કે પછી શણગાર માટે.
આ ચોથું કારણ, હેતુ કારણ કે ટેલોસ, આ ખ્યાલ મને લાગે છે કે એરિસ્ટોટલના સમગ્ર ચિંતનમાં બહુ કેન્દ્રીય સ્થાન ધરાવે છે, ખરું ને?
બિલકુલ. એરિસ્ટોટલ માનતા હતા કે દરેક વસ્તુનો, પછી એ કુદરતી હોય કે માનવ સર્જિત, કોઈને કોઈ અંતિમ હેતુ હોય જ છે. ઝાડનો હેતુ મોટું થવું, ફળ આપવું, છરીનો હેતુ કાપવો. આ જે હેતુવાદ છે એ એમના દરેક વિચારમાં, ખાસ કરીને એમના નીતિશાસ્ત્રમાં જોવા મળે છે.
તો ચાલો નીતિશાસ્ત્ર પર આજ આવીએ. એરિસ્ટોટલે સારું જીવન જીવવા માટે શું કહ્યું? એમની જે સદગુણ નીતિશાસ્ત્ર, વર્ચ્યુ એથિક્સ તરીકે ઓળખાય છે, એ શું છે?
જુઓ, એરિસ્ટોટલે મૂળભૂત પ્રશ્ન પૂછ્યો, માનવ જીવનનો અંતિમ હેતુ શું છે, આપણે શા માટે જીવીએ છીએ, અને એમનો જવાબ હતો યુડેમોનિયા.
યુડેમોનિયા, આ શબ્દ મેં સાંભળ્યો છે, એનો અર્થ શું થાય? સુખ?
હા, સુખ કહી શકાય, પણ માત્ર ભૌતિક સુખ નહીં. એનો વધારે સારો અર્થ થાય સારું જીવન, માનવ તરીકે સંપૂર્ણ રીતે ખીલવું, પોતાની ક્ષમતાઓનો પૂર્ણ વિકાસ કરવો, એક સમૃદ્ધ અને સાર્થક જીવન જીવવું.
અચ્છા, અને આ યુડેમોનિયા મળે કઈ રીતે? શું કોઈ નિયમોની યાદી આપી છે એમણે કે આટલું પાડો એટલે મળી જાય?
ના, બરાબર એ જ વાત છે. એરિસ્ટોટલે કહ્યું કે નૈતિકતા એ માત્ર નિયમોનું પાલન કરવાની વાત નથી, એનાથી આગળ વધીને એ પોતાના ચારિત્ર્યમાં સદ્ગુણો કેળવવાની વાત છે.
સદ્ગુણો કેળવવા એટલે?
એટલે કે સારા ગુણો વિકસાવવા. અને સદ્ગુણ એટલે શું? તો એમણે કહ્યું, સદ્ગુણ એટલે સુવર્ણ મધ્યમ માર્ગ.
સુવર્ણ મધ્યમ માર્ગ, ગોલ્ડન મીન, એ શું છે?
કોઈ પણ પરિસ્થિતિમાં બે અંતિમો હોય છે. એક તરફ હોય છે ઉણપ અને બીજી તરફ હોય છે અતિરેક. સદ્ગુણ આ બંનેની વચ્ચે સંતુલન સાધવામાં રહેલો છે.
કોઈ ઉદાહરણ આપીને સમજાવશો?
ચોક્કસ. જેમ કે ભયનો સામનો કરવાની પરિસ્થિતિ લઈએ. એક અંતિમ છે કાયરતા, એટલે કે ભયથી સાવ ભાગી જવું. બીજો અંતિમ છે અવિચારી સાહસ, એટલે કે કોઈ પણ વિચાર કર્યા વગર ગમે તેવા જોખમમાં કૂદી પડવું.
હા, બરાબર.
આ બંનેની વચ્ચેનો જે મધ્યમ માર્ગ છે તે છે હિંમત, જે પરિસ્થિતિને સમજે છે, જરૂર પ્રમાણે સાવચેતી રાખે છે, પણ યોગ્ય જોખમ લેતા ડરતી નથી. આ થયો મધ્યમ માર્ગ, એટલે કે સદ્ગુણ.
અને આ મધ્યમ માર્ગ દરેક વખતે કઈ રીતે શોધવાનો? એના માટે શું જોઈએ?
એના માટે જોઈએ વ્યવહારિક શાણપણ, જેને એરિસ્ટોટલ ફ્રુનેસિસ કહે છે. આ કોઈ પુસ્તકીય જ્ઞાન નથી, પણ અનુભવ અને સમજણથી કેળવાયેલી ડાહપણભરી દૃષ્ટિ છે, જે આપણને દરેક પરિસ્થિતિમાં યોગ્ય શું છે એ પારખવામાં મદદ કરે.
પણ આ સદ્ગુણ કે પછી આ વ્યવહારિક શાણપણ એ આવે ક્યાંથી? શું એ જન્મથી જ હોય છે?
ના, એરિસ્ટોટલ ભારપૂર્વક કહે છે કે સદ્ગુણ આદતથી કેળવાય છે. એમનું એક બહુ પ્રખ્યાત કથન છે જેનો સાર કંઈક આવો છે. આપણે તે છીએ જે આપણે વારંવાર કરીએ છીએ. તેથી શ્રેષ્ઠતા એ કોઈ એક કાર્ય નથી, પરંતુ એક આદત છે.
વાહ, આ તો બહુ જ મહત્વની વાત છે. મતલબ કે સારું બનવું હોય, સદ્ગુણી બનવું હોય, તો સતત પ્રયત્ન કરવો પડે, સારી ટેવો પાડવી પડે. એ કોઈ એક દિવસની ઘટના નથી.
બરાબર, એ રોજબરોજની કેળવણી છે.
આ તો ખરેખર જીવન જીવવાની કળા શીખવે છે. અનુભવ પર ભાર, દરેક વસ્તુના હેતુની શોધ અને સદ્ગુણોની કેળવણી. પણ એરિસ્ટોટલે બીજું પણ એક મોટું કામ કર્યું છે તર્કશાસ્ત્રમાં, નહીં?
હા, એમને પશ્ચિમી તર્કશાસ્ત્રના પિતામહ જ ગણવામાં આવે છે. એમણે ઓર્ગેનોન નામના ગ્રંથોનો સંગ્રહ તૈયાર કર્યો, જેમાં એમણે ઔપચારિક તર્કશાસ્ત્રનો એટલે કે ફોર્મલ લોજિકનો પાયો નાખ્યો.
અને એમાં પેલું સિલોજિઝમ આવે નહીં?
હા, બરાબર. સિલોજિઝમ એ નિષ્કર્ષ પર પહોંચવાની એક તાર્કિક પદ્ધતિ છે. એના ત્રણ ભાગ હોય છે, જેમ કે 1. મુખ્ય આધાર વાક્ય, મેજર પ્રેમિસ, બધા માણસો મર્ત્ય છે. 2. ગૌણ આધાર વાક્ય, માઇનર પ્રેમિસ, સોક્રેટિસ માણસ છે. 3. નિષ્કર્ષ, કન્ક્લુઝન, તેથી સોક્રેટિસ મર્ત્ય છે.
અચ્છા, આ પદ્ધતિ તો બહુ સ્પષ્ટ અને વ્યવસ્થિત લાગે છે.
હા, અને આ પદ્ધતિએ લગભગ 2000 વર્ષ સુધી પશ્ચિમી વિચારસરણી અને વૈજ્ઞાનિક પદ્ધતિ પર ભારે પ્રભાવ પાડ્યો.
અને વર્ગીકરણ, મેં સાંભળ્યું છે કે એમણે જ્ઞાનને વ્યવસ્થિત કરવાના પણ ઘણો પ્રયાસ કર્યો હતો.
ચોક્કસ. એરિસ્ટોટલ આમ પણ સ્વભાવે ખૂબ વ્યવસ્થા પ્રેમી હતા. એમણે જીવસૃષ્ટિનું વર્ગીકરણ કરવાનો પ્રયાસ કર્યો, પ્રાણીઓ, વનસ્પતિઓ. એમણે શાસન પ્રણાલીઓનું વર્ગીકરણ કર્યું, રાજાશાહી, કુલીનશાહી, લોકશાહી વગેરે. જ્ઞાનના અલગ અલગ ક્ષેત્રોનું પણ વર્ગીકરણ કર્યું.
આનાથી અભ્યાસમાં અને સમજવામાં બહુ સરળતા થઈ હશે.
બિલકુલ. અને એમણે માત્ર વર્ગીકરણ જ નથી કર્યો, પણ ઊંડો અભ્યાસ પણ કર્યો, ખાસ કરીને જીવવિજ્ઞાનમાં. દરિયાઈ જીવોનો એમણે જે અભ્યાસ કર્યો હતો એ તો અદ્ભુત હતો. કહેવાય છે કે એમણે ડોલ્ફિન જેવા પ્રાણીઓનું જાતે વિચ્છેદન પણ કર્યું હતું.
ઓહ, એમના સમયમાં આ બધું કરવું. અને પેલી વાત સાચી છે કે એલેક્ઝાન્ડર એમને નમૂના મોકલતો હતો.
હા, એવી વાયકા છે ખરી કે એલેક્ઝાન્ડર પોતાની સૈન્ય મુહિમ દરમિયાન જે નવા પ્રદેશોમાં જતો ત્યાંથી અજાણ્યા પ્રાણીઓ અને વનસ્પતિઓના નમૂના પોતાના ગુરુ એરિસ્ટોટલને અભ્યાસ માટે મોકલતો હતો.
શું વાત છે! તો એમના મુખ્ય ગ્રંથો કયા ગણાય જેમાં આ બધા વિચારો આપણને વાંચવા મળે?
ઘણા બધા ગ્રંથો છે, પણ મુખ્યત્વે નીતિશાસ્ત્ર માટે એમનું નિકોમેકિયન એથિક્સ, સૌથી પ્રખ્યાત છે. રાજનીતિ માટે પોલિટિક્સ, જેમાં એમણે પેલું પ્રખ્યાત વાક્ય કહ્યું, માણસ સ્વભાવે રાજકીય કે સામાજિક પ્રાણી છે.
હા, એ તો બહુ જાણીતું છે.
એમાં એમણે ગ્રીક ટ્રેજેડીનું વિશ્લેષણ કર્યું છે અને મિમેસિસ અનુકરણ અને કેથાર્સિસ ભાવ વિરેચન જેવા મહત્વના ખ્યાલો આપ્યા છે.
અને તર્કશાસ્ત્ર માટે ઓર્ગેનોન.
હા, ઓર્ગેનોન એ 6 ગ્રંથોનો સંગ્રહ છે. અને પછી તત્વમીમાંસા એટલે કે અસ્તિત્વ વાસ્તવિકતાના સ્વરૂપની ચર્ચા માટે મેટાફિઝિક્સ. આ સિવાય ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન પર પણ એમના ઘણા ગ્રંથો છે. જોકે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે.
કઈ વાત?
આજે જે ગ્રંથો એમના નામે ઉપલબ્ધ છે એમાંથી ઘણા કદાચ એમણે પોતે પ્રકાશન માટે લખેલા પુસ્તકો નથી, પણ લાઇસિયમમાં આપેલા વ્યાખ્યાનોની નોંધો છે જે કદાચ એમના વિદ્યાર્થીઓએ તૈયાર કરી હોય.
અચ્છા, એટલે એ લેક્ચર નોટ્સ જેવું કહી શકાય?
હા, શક્ય છે.
આટલું બધું કામ, ખરેખર અદ્ભુત. હવે એમના વારસાની વાત કરીએ, એમનો પ્રભાવ કેવો રહ્યો ઇતિહાસ પર?
પ્રભાવ તો અપ્રતિમ રહ્યો છે. એમ કહી શકાય કે પશ્ચિમી બૌદ્ધિક ઇતિહાસ પર એમના જેટલો લાંબો અને ઊંડો પ્રભાવ ભાગ્યે જ બીજા કોઈ વિચારકનો રહ્યો હશે.
કઈ રીતે?
મધ્યયુગમાં જ્યારે યુરોપમાં ગ્રીક જ્ઞાન થોડું ભૂલાઈ ગયું હતું, ત્યારે એમના ગ્રંથો અરબ અને ઇસ્લામિક વિદ્વાનોએ સાચવી રાખ્યા. લોકો જેવા કે ઇબ્ન રશદ, જેમને પશ્ચિમમાં એવરોઝ કહે છે, અને ઇબ્ન સીના એવસેના, એમણે એરિસ્ટોટલના ગ્રંથોનો અભ્યાસ કર્યો, એના પર ભાષ્યો લખ્યા.
અને પછી એ જ્ઞાન પાછું યુરોપ ગયું?
હા, 12મી-13મી સદીમાં એ ગ્રંથો અરબીમાંથી લેટિન ભાષામાં અનુવાદિત થયા. અને પછી તો સંત થોમસ એક્વિનાસ જેવા મહાન ખ્રિસ્તી ધર્મશાસ્ત્રીઓએ એરિસ્ટોટલના દર્શનને ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર સાથે એટલી કુશળતાથી જોડી દીધું કે એરિસ્ટોટલ ખ્રિસ્તી વિચારધારાનો પણ એક આધારસ્તંભ બની ગયા.
એટલા બધા મહત્વના બની ગયા?
હા, એમને મધ્યયુગમાં ફક્ત ધી ફિલોસોફર એટલે કે બસ એ જ તત્વચિંતક એવા નામથી જ ઓળખવામાં આવતા હતા. બીજું કોઈ નામ લેવાની જરૂર જ નહોતી.
એરિસ્ટોટલના ઘણા વૈજ્ઞાનિક વિચારો, જેમ કે પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં છે, એ તો ખોટા સાબિત થયા છે. તો શું આજે પણ એરિસ્ટોટલ પ્રસ્તુત છે? એમને વાંચવાનો કોઈ અર્થ ખરો?
આ બહુ સારો પ્રશ્ન છે. એ વાત સાચી કે એમનું ભૌતિકશાસ્ત્ર કે ખગોળશાસ્ત્ર આજે સ્વીકાર્ય નથી, પણ એમના વૈજ્ઞાનિક વિચારો કરતા પણ વધુ મહત્વનું એમનું વૈજ્ઞાનિક વલણ અને પદ્ધતિ છે.
મતલબ
કે તાર્કિક રીતે વિચારવું, પુરાવા અને નિરીક્ષણ પર ભાર મૂકવો, વસ્તુઓનું વ્યવસ્થિત વર્ગીકરણ કરવું, દરેક વસ્તુના કારણોની ઊંડી તપાસ કરવી, આ જે વિચારવાની રીત એમણે વિકસાવી એ આજે પણ એટલી જ, કદાચ આજે વધારે મહત્વની છે.
હા, આ વાત તો સાચી છે. માહિતીના આ યુગમાં તો ખાસ.
બિલકુલ. અને એમનું નીતિશાસ્ત્ર, ખાસ કરીને પેલી સદગુણ નીતિશાસ્ત્રની વાત આપણે કરી, એ આજે ફરી પાછી ચર્ચામાં આવી છે. સારું જીવન શું છે, સુખ કઈ રીતે મળે, નૈતિક નિર્ણયો કઈ રીતે લેવા, આ પ્રશ્નોના જવાબ માટે એરિસ્ટોટલ આજે પણ માર્ગદર્શન આપી શકે છે. એમનું રાજકીય ચિંતન, તર્કશાસ્ત્ર, સાહિત્ય સિદ્ધાંત, આ બધું આજે પણ અભ્યાસ અને ચર્ચાનો વિષય છે.
જોકે એમના કેટલાક વિચારો એવા પણ છે જેની ટીકા થવી જ જોઈએ નહીં.
ચોક્કસપણે, અને એ કરવી જ રહી. જેમ કે એમણે કુદરતી ગુલામી, નેચરલ સ્લેવરીનો સિદ્ધાંત આપ્યો કે અમુક લોકો સ્વભાવથી જ ગુલામ બનવા માટે સર્જાયા છે.
બાપરે!
હા, અને સ્ત્રીઓને પણ એમણે પુરુષો કરતાં કુદરતી રીતે ઉતરતી ગણી. આ વિચારો એમના સમયના જે સામાજિક પૂર્વગ્રહો હતા એનું પ્રતિબિંબ પાડે છે. આજના સમાનતાના યુગમાં આ વિચારો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને એની ટીકા થવી જ જોઈએ.
બરાબર છે. અને પેલું હેતુવાદ, દરેક વસ્તુનો કોઈ હેતુ હોય છે, એ વિચારની પણ ટીકા થાય છે ને?
હા, ખાસ કરીને ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પછી. ડાર્વિને બતાવ્યું કે જીવસૃષ્ટિનો વિકાસ કોઈ પૂર્વ નિર્ધારિત હેતુથી નથી થતો, પણ કુદરતી પસંદગી અને આકસ્મિક ફેરફારોને કારણે થાય છે. એટલે એરિસ્ટોટલનો જે દ્રઢ હેતુવાદ હતો એ વૈજ્ઞાનિક રીતે પડકારાયો છે. છતાં માનવ સમાજ અને માનવ વર્તનને સમજવા માટે હેતુનો ખ્યાલ કદાચ આજે પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે.
આપણે એમના એક બે પ્રખ્યાત અવતરણોની વાત કરી. માણસ રાજકીય પ્રાણી છે, શ્રેષ્ઠતા આદત છે. બીજું કોઈ એવું અવતરણ જે એમના સમગ્ર ચિંતનનો સાર આપતું હોય?
મને એમનું મેટાફિઝિક્સ પુસ્તક શરૂ થાય છે એ પહેલું જ વાક્ય બહુ ગમે છે. એ કહે છે, સર્વ મનુષ્યો સ્વભાવથી જ જાણવાની અભિલાષા ધરાવે છે. ઓલ મેન બાય નેચર ડિઝાયર ટુ નો.
વાહ, કેટલી સરળ પર ઊંડી વાત છે.
હા, માનવ માત્રમાં જે જ્ઞાન મેળવવાની સ્વાભાવિક વૃત્તિ છે, જે જિજ્ઞાસા છે, એને આ એક વાક્યમાં એમણે સુંદર રીતે પકડી લીધી છે. અને એરિસ્ટોટલ પોતે આ જ જિજ્ઞાસાનું, આ જ જાણવાની અભિલાષાનું જીવંત ઉદાહરણ હતા.
ખરેખર અદ્ભુત વ્યક્તિત્વ. તો અંતે આપણા શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે સમાપન કરીએ. એરિસ્ટોટલે જે રીતે જ્ઞાનને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો, તર્કબદ્ધ રીતે વિચારવાની પદ્ધતિઓ આપી અને અનુભવજન્ય નિરીક્ષણ પર ભાર મૂક્યો,
એ પદ્ધતિઓ, એ અભિગમ આજના આ ડિજિટલ યુગમાં જ્યાં માહિતીનો ધોધ વહી રહ્યો છે, જ્યાં સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખવો દિવસે ને દિવસે વધુ મુશ્કેલ બનતો જાય છે, ત્યાં આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે?
શું એરિસ્ટોટલની જેમ સ્પષ્ટ વ્યાખ્યાઓ કરવી, વસ્તુઓનું કાળજીપૂર્વક વર્ગીકરણ કરવું, ઘટનાઓના મૂળ કારણોની ઊંડી તપાસ કરવી અને પુરાવા તેમજ અનુભવ પર આધાર રાખવો, આ બધું આપણને આજની જટિલ દુનિયાને વધુ સારી રીતે સમજવામાં અને વધુ ડહાપણ ભર્યા નિર્ણયો લેવામાં માર્ગદર્શન આપી શકે? મને લાગે છે કે આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.